శ్రీరత్నం శబ్దజేతవరాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం. మద్ రాజచంద్ర వచనామృత్ ఆంక్ 388 ముంబై శ్రావణ సుద్ చోత్ బుధవార్ 1948. జగత్ జ్యాં સુવે છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સુવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સુવે છે, એમ શ્રી કૃષ્ણ કહે છે. ગીતાના ભગવદ્ ગીતાના અધ્યાય 2 એનો શ્લોક 69 એટલી જ વાત પરમ કૃપાળુ દેવે અહીંયા પૂજ્ય સૌભાગભાઈ ઉપરના પત્રમાં કહી છે. એ શ્લોક છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી, યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જગત જ્યાં સુવે છે ત્યાં જ્ઞાની જાગે છે, અને જ્ઞાની જાગે છે ત્યાં જગત સુવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સુવે છે, એમ શ્રી કૃષ્ણ કહે છે. આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. જગતના અને જ્ઞાનીના કેવા ભેદ છે એ એક આપણા રોજબરોજના વ્યવહારના અનુભવથી અહીંયા મૂક્યું છે, અને એના ઉપર તત્વદ્રષ્ટિ બંધાવી છે. જગત જ્યાં સુવે છે ત્યાં જ્ઞાની જાગે છે. જગત ક્યાં સુવે છે? પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં, પુરુષાર્થમાં, દ્રષ્ટિમાં જગતના જીવો સુવે છે, સુતા છે, મોહનિંદ્રામાં છે. અને જે મોહનિંદ્રામાં છે તે આત્મજાગૃતિમાં નથી. એટલે જગતના જીવો જ્યાં સુતા છે, આત્મસ્વરૂપ પ્રત્યે, આત્મજાગૃત પ્રત્યે, પોતાના સ્વકલ્યાણ પ્રત્યે જગતના જીવો સુતા છે, એની જાગૃતિ નથી ત્યાં. જ્ઞાની જાગે છે. જ્ઞાની સદૈવ પોતાના સ્વરૂપના ચિંતનમાં જાગતો છે. જ્ઞાની પોતાના સ્વભાવમાં, પોતાના સ્વરૂપમાં, પોતાના ઉપયોગની અંદર હર હંમેશ જાગતો છે. ઇટર્નલ વિજિલન્સ આ જ્ઞાનીનું એક લક્ષણ છે કે સદૈવ જાગતો છે, ઉપયોગથી જાગતો છે. આપણે જેને કહીએ ધ્યાન, એ ધ્યાન એટલે એક પ્રકારનું એટેન્શન, ઉપયોગ, એનાથી જ્ઞાની જાગૃત છે. કેમ કે જગતના વ્યવહારો મોહ આધારિત છે, આ જીવને ભ્રાંતિથી છેતરનારા છે. સુખની અને દુઃખની જૂઠી કલ્પના કરાવી દે અને એથી કરીને આ જીવ એમાં પલટાઈ જાય. જો ધ્યાન ન રહીએ તો ચૂકી જાય. ઘણીવાર આપણે વ્યવહારમાં કહીએ કે તમે ત્યાં જાઓ છો, એની સાથે વાત કરો છો, ધ્યાન રાખજો, એ તમને નેતર ભમાવી દેશે. આપણે સાબૂત હોઈએ તો પણ એ વ્યક્તિ સાથે મળવા જતા હોય, એ સંયોગોમાં જતા હોય, એ પરિસ્થિતિમાં જતા હોય તો લોકો એક સૂચના કરે કે જરા તમે ધ્યાન રાખજો, કારણ કે ત્યાં આકર્ષણ વધારે હશે, પ્રલોભન વધારે હશે, લાલચ વધારે હશે. એવરી પોસિબિલિટી, બધી શક્યતાઓ છે કે જીવ પોતે પોતાનું ધ્યાન ચૂકી જાય. જે હેતુ માટે ગયો હોય તે હેતુ ચૂકાઈ જાય, પોતાનું ચૂકી જવાય. એમ આ જગતનું સ્વરૂપ જ્ઞાનીઓ કહે છે કે જગતનું સ્વરૂપ એવું છે, સમય સમય એના રંગ રાગ બદલાતા જાય છે, જગતના ગણિત પણ બદલાતા જાય છે. સ્વાર્થ અને ભોગ લાલસા, કામનાઓ અને વાસનાઓ, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ, એનાથી આવૃત થયેલા આ જગત, જગતના લોકો અને તેના વ્યવહારોમાં આત્મકલ્યાણની ઈચ્છાવાળો પ્રાથમિક દશાનો જીવ તો મૂંઝાઈ જાય, અને એ તો ઘણીવાર એમાં તણાઈ જાય. જ્ઞાનીઓ ઘણીવાર કહે છે કે આપણે તરી ન શકીએ તો કંઈ નહીં, પણ તણાવવું નહીં. એટલી સ્વસ્થતા, એટલી સજ્જતા, એટલી ક્ષમતા આ જીવની તો હોવી જોઈએ કે તમે તણાઈ ન જાઓ, ભલે તરી ન શકો કંઈ વાંધો નહીં. કાળ દુષ્મ છે, પુરુષાર્થનું જોર અલ્પ છે, પૂર્વના કર્મો વધારે પ્રમાણમાં ઘેરે છે, અને જ્ઞાન દશા પ્રગટાવે એવા સંત પુરુષોનો વિરહ છે. એવા સમયની અંદર જીવ પોતે કદાચ ટકી ન શકે. ત્યારે જ્ઞાનીઓ કહે છે કે એટલી જાગૃતિ તો કેળવો જ કે જગતના પ્રવાહમાં તણાવવું નહીં. તરી ન શકીએ કદાચ તો કાળની રાહ જોશું. આનંદ ગંજીએ કહ્યું કે હે પ્રભુ, આ કાળમાં તારો ક્યાંય માર્ગ અમને દેખાતો નથી. એટલે એમણે છેલ્લી ગાથામાં સમાધાન લીધું. સમાધાન એ લીધું, કાળ લબ્ધિ લહી પંથ નિહાળ શોરે. અમે તો હવે પંથ ક્યારે નિહાળશું? કાળની લબ્ધિ થશે એવી યોગ્યતા આવશે ત્યારે અમે અમારા પંથે ચાલ્યા જશું, પણ ત્યાં સુધી અમારે આની અંદર આ જગતના પ્રભાવમાં તણાવવું. જુઓ, આ સાણા પુરુષનું, આ ડાયા પુરુષનું આ લક્ષણ છે કે અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત ન થાય તેથી શું, તેથી કરીને બધું ગુમાવી દેવું? ના, કંઈ વાંધો નહીં. એ અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત નહીં થાય તો જ્યાં ઉભા છે ત્યાં ઉભા રહીશું. એટલી સ્વસ્થતા તો ધારણ કરીશું જ. જ્ઞાનીઓનો પ્રવાહ એ છે કે જગત જ્યાં સૂતું છે ત્યાં જ્ઞાનીઓ જાગે છે. જ્ઞાનીઓ પોતાના આત્મકલ્યાણ અર્થે સદા સદૈવ જાગૃત છે. આ જ જ્ઞાની પુરુષની નિશાની છે. હિઝ ઓલવેઝ વિજિલન્ટ. જ્ઞાની સદૈવ જાગતા છે, અને જ્ઞાની જાગે છે ત્યાં જગત સુવે છે. જ્ઞાનીનું કયું ક્ષેત્ર છે જાગવાનું? જ્ઞાની શેમાં જાગે છે? ભોગમાં જ્ઞાની જાગૃત નથી. જ્ઞાની પોતાના સ્વરૂપમાં સતચિત આનંદમાં જાગૃત છે, ત્યાં જગત સુવે છે. આટલો જગતનો પુરુષાર્થ છે પણ આખું જગત સુવે છે. પરમ કૃપાળુ દેવે કહ્યું કે આવો મનુષ્ય ભાવ પ્રાપ્ત કર્યા પછી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. આટલા આટલા પુણ્યના ઉપાર્જન પછી પ્રાપ્ત થયેલો મનુષ્ય દેહ, આર્ય દેશ, અધ્યાત્મ સંસ્કૃતિ અને સંત સમાગમ, આવો પુરુષના યોગ પછી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે. ભાવ મરણ શેનું છે? તો કે તારી પોતાની જે ભાવ દશા છે, આત્મદશા છે, એનું મરણ થાય છે. એટલે કે તું જડમાં, પૂદગલમાં ખેંચાતો જાય છે, જગતના ભોગ ઉપભોગના પ્રવાહની અંદર ખેંચાતો જાય છે. આ મરણ છે. જન્મ અને મરણ આ તો જીવને પ્રાણનો સંયોગ અને વિયોગ છે, પણ સાચું જે આત્માનું મરણ એ વિભાવ અને સ્વભાવ, સ્વભાવમાંથી વિભાવમાં જવું તે મૃત્યુ છે. અહીંયા આત્માના જન્મ મરણની વાત કરી છે. દેહના જન્મ મરણ પણ થાય. પાંચ ઇન્દ્રિય, ત્રણ બળ, એક આયુષ્ય અને એક શ્વાસ, આ 10 પ્રાણથી જગતના જીવો જીવન જીવે છે, અને એ જીવન એક ભાવ પૂરતું મર્યાદિત છે. એ જીવન જીવી રહ્યો છે. અને જ્યારે આપણે અહિંસાની વાત કરીએ છીએ ત્યારે આ પ્રકારના એના પ્રાણની હિંસા ન કરવી કે જેના વડે એ જીવન જીવી રહ્યો છે. એ દ્રવ્ય પ્રાણ છે. દ્રવ્ય પ્રાણના આધારે આ જગતના જીવો જે સંસારમાં પરિભ્રમણ કરે છે એ એક એક ભાવનું જીવન જીવે છે. એમાં કોઈને 10 પ્રાણ હોય, કોઈને 6 હોય, કોઈને 5 હોય, ચાલ્યા કરે. એક ઇન્દ્રિય જીવ હોય તો 4 ઓછા થઈ જાય. અસંગની જીવ હોય તો મનોબળ ઓછું થઈ જાય, એક એક ઓછું થઈ જાય, પણ મિનિમમ એનું રે. શરીર રે, એક ઇન્દ્રિય રે, આયુ રે અને શ્વાસ રે. એટલું તો રે, ચાર પ્રાણ રે, બાકીના વધઘટ થયા કરે. એની પંચેન્દ્રિયની ગતિની અંદર ફરતા ફરતા એના આ વધઘટ. પ્રાણના આધારે જીવન છે, દ્રવ્ય પ્રાણ. તો દ્રવ્ય પ્રાણ તો અનેક વાર ધારણ કર્યા અને અનેક વાર છોડે, ક્યારેક 10 ધારણ કર્યા, ક્યારેક 8 ધારણ કર્યા, ક્યારેક 4 ધારણ કર્યા. આમાં જન્મ મરણ તો જીવે અનંત વાર કર્યા છે, એ છે દેહના જન્મ મરણ, છે આત્માના નહીં. આત્માનો જન્મ મરણ શેમાં જ્ઞાનીઓ કે છે? આત્માના જન્મ મરણમાં જ્ઞાની પુરુષો કે છે કે જે પોતાનું ભાવ મરણ છે એ પોતે સ્વભાવમાંથી વિભાવમાં ગયો, પર વસ્તુ સાથે એ જોડાયો, એના આકર્ષણમાં લપેટાયો અને પોતાનું ભાન ભૂલી ગયો અને એની સાથે એકરૂપ થઈ ગયો, દેહમાં આત્મબુદ્ધિ થઈ ગઈ, ઇન્દ્રિય સુખમાં સુખની ભ્રાંતિ થઈ ગઈ, સુખાભાસ થયો, પર સાથેની મમતા થઈ ગઈ, એકતા બુદ્ધિ થઈ, આ એનું ભાવ મરણ છે. અને આવું ભાવ મરણ આત્માનું ક્યારે થાય છે? તો કે ક્ષણ ક્ષણ, પ્રતિક્ષણ પ્રતિક્ષણ જીવ સંયોગોના જગતમાં જીવે છે, સંબંધના જગતમાં જીવે છે, અને સંબંધમાં જગતમાં જીવીને એને સ્વ અને પરનો એનો ભેદ એને રહી શકતો નથી, એટલી જ્ઞાન દશા ન હોવાને કારણે એ અજ્ઞાન દશાથી જીવ પરને પોતાનું માની લે છે, પર સંયોગોને પોતાના માને છે, એમાં મમત્વ કરે છે, પર સંબંધને પોતાના માને છે, એમાં આસક્તિ કરે છે. આ એનું અહમનું મોહનું સામ્રાજ્ય દિન પ્રતિદિન ગાઢ થતું જાય છે. જ્ઞાનીઓ આને મોહદશા કહે છે, અને મોહદશા એ જ મૃત્યુ, જ્ઞાન દશા એ જ જાગૃતિ જીવન. જ્ઞાનની અપેક્ષાએ, આત્માની અપેક્ષાએ જ્ઞાન દશા એ જીવન, મોહદશા એ મૃત્યુ. જગત જ્યાં સુવે છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સુવે છે, જગત જાગે છે ત્યાં જ્ઞાની સુવે છે. જગત જાગે છે, જગત ક્યાં જાગે છે? સંસારના પૌદ્ગલિક સુખ ભોગ ઉપભોગની સામગ્રીમાં રાચવામાં જગત સદૈવ જાગતું છે. આખી દુનિયાનો પ્રચંડ પુરુષાર્થ છે, જબરજસ્ત પુરુષાર્થ છે. કાળ બદલાયો છે, પુરુષાર્થની દિશા બદલાણી છે, સંસ્કૃતિનો નાશ ખ્યાલમાં નથી આવતો કે લોકો સુખને માટે જુદા જુદા સાધનો આધારિત થતા જાય છે. સુખ સાધનોમાં નથી, સુખ સ્વભાવમાં છે. આ સંસ્કૃતિનું પહેલું લક્ષણ છે. પણ કોને વિચાર કરવો છે? જે વિરાસત, જે સંસ્કૃતિનો વારસો છે એની અંદર એનું મૂળભૂત સિદ્ધાંત શું છે? સુખ ત્યાગમાં કે સુખ ભોગમાં, સુખ સ્વરૂપમાં કે સુખ સાધનમાં, સુખ સ્વના વિકાસ થકી કે પરના આધારિત થકી, સુખ સ્વાધીનતામાં કે પરાધીનતામાં વિચાર કરે અને પછી એ ઉપનિષદના મંત્રો યાદ કરે. શિષ્ય પૂછે છે, ભંતે કહ ભાગ્યશાલી, હે પ્રભુ. ગુરુના ચરણે શિષ્ય ગુરુકુળમાં જઈને પ્રશ્ન કરે છે, પ્રભુ આ જગતમાં ભાગ્યશાળી કોણ? એટલે આપણે કે ગુભાર્યો, પેલું ફોર્ચ્યુન નામનું મેગેઝિન આવે છે એમાં ટોપ 10 આવે છે, ટોપ 100 આવે છે. ઇન્ડિયાના જો કયો તો એની અંદર આપણા કે રિલાયન્સ વાળા અંબાણીનો સમાવેશ હવે થઈ ગયો છે, ફલાણાનો થઈ ગયો છે, આ ભાઈ આવી ગયા છે. પણ હજી વર્લ્ડની અંદર તો આપણે ઘણા પાછળ છીએ, આપણે હજી 70 અંદર નથી ગયા. આમ બધી વાત કરે, કોણ ભાગ્યશાળી? ઉપનિષદનો ગુરુ એને જવાબ આપે છે, વત્સ કૌપિન ધારી ખલુ ભાગ્યવંતા. આ લોકની અંદર જો કોઈ ભાગ્યશાળી હોય તો તે માત્ર કૌપિન, જેણે લજ્જા માટે ધારણ કર્યું છે. આ જગતમાંથી જેને કંઈ જોઈતું નથી ને છતાં જે પરમ સુખી છે, જેની પાસે કશું જ નથી અને છતાં જે પાછો દુઃખી નથી, એ રોતો નથી, કકડતો નથી, ભીખ નથી માંગતો, એના હાથમાં સકોરું નથી, એ તો બાદશાહનો બાદશાહ છે. એને કહે છે કે એલેક્ઝાન્ડર કહે છે કે ચાલ, તો કે એલેક્ઝાન્ડરને કહી દે તું તારું કામ કર, અહીંથી તડકો આવવા દે, આગો જા. આવી ખુમારી, આ સંસ્કૃતિનું તેજ, એનું કારણ આત્મલક્ષી છે. આત્મા એ પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. મારી પૂર્ણતા માટે જગતના કોઈ પદાર્થની આવશ્યકતા નથી. આવો જેને અનુભવ છે સત્ચિત્તને આનંદનો, પોતાના સત સ્વરૂપની અંદર ચિત્તની રમણતા છે, એ જ આનંદની ઉપલબ્ધિ છે. એટલે જગત આના પ્રત્યે ઊંઘતું છે. આ સુખ પ્રત્યે, આ આનંદ પ્રત્યે, એની પ્રાપ્તિના પુરુષાર્થમાં જગત ઊંઘે છે અને જ્ઞાનીઓ જાગે છે. અને આવું જે કંઈ જગત, જ્યારે જગત જાગૃત છે ત્યારે જ્ઞાનીઓને એ અંધકાર દેખાય છે, એને રાત્રિ દેખાય છે. એટલે ગીતાના ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સા નિશા પશ્યતો મુને. જગત જ્યાં આવી પ્રકારનું જાગૃત રહીને પ્રયત્ન કરે છે એને મુનિઓ તો એને રાત્રિ સમ ગણે છે. ઓહો, હજી આના જીવનમાં પ્રભાત થયું નથી, હજુ સૂર્યોદય થયો નથી. પરમ કૃપાળુ દેવે 14 વર્ષની ઉંમરે લખેલી પુષ્પમાળાનું પહેલું વાક્ય, રાત્રિ વ્યતિક્રમી ગઈ પ્રભાત થયું, ભાવ નિંદ્રા ટળવાનો પ્રયત્ન કરજો. રાત પૂરી થઈ, પ્રભાત થયું છે. દ્રવ્ય નિંદ્રા તો ગઈ છે, જાગી ગયા એટલે, પણ ભાવ નિંદ્રા નથી. આ તો જાગ્યા ત્યારથી જ્ઞાની દ્રષ્ટિએ હવે તારી રાત્રિ શરૂ થઈ છે. આપણને લાગે કે પ્રભાત થયું, જ્ઞાની કે છે આના જીવનમાં પાછી રાતનો ઉદય થયો. સા નિશા પશ્યતો મુને, મુનિ તો કહે છે કે જો આના જીવનમાં હવે રાત્રિ શરૂ થઈ, હવે એ જગતની અંદર ભોગ સુખની પાછળ આંધળો ભીત થઈને પ્રયત્ન કરશે. આ રાત્રિ છે. કૃપાળુ દેવે બધા જ પ્રકારના સર્વ દર્શનોની અંદરના જે અદ્ભુત સૂત્રો છે એ સૂત્રોને વિતરાગ દર્શનમાં ગૂંથી લીધા છે. એટલે સૌભાગભાઈ ઉપર આ શ્લોક ગીતાનો આપી અને એક દ્રષ્ટિ કરાવે છે કે જીવ જાગૃત ક્યારે બને, જીવ જાગૃત ક્યારે કહેવાય, જીવનું પ્રભાત ક્યારે કહેવાય. એ એમણે વાત મૂકી છે, મોક્ષ માળામાં મૂકી છે કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. પણ આપણને એ ભાવ મરણ સમજાતું નથી, કેમ કે મરણ કહેતા આપણને શરીરના જન્મ મરણથી ટેવાયેલા છીએ. દેહાધ્યાસ એટલો બધો છે કે હાય હું મરી જઈશ ત્યારે શેનાથી મરી જઈશ, શરીર છૂટી જશે, ભય શેનો છે. પણ પ્રભુ કહે છે કે તારો આત્મા નો ભાવ તો છૂટી જ ગયો છે, તું આમ તો મરેલો પડ્યો છો. જ્યાં મોહ છે ત્યાં મૃત્યુ છે. એટલે ગીતાની અંદર જ્યારે ભગવાન કૃષ્ણની સામે અર્જુને વિષાદ યોગની અંદર દલીલ કરી કે પ્રભુ આ મારા ગુરુ, આ મારા વડીલો, આ મારા કુટુંબીજનો, આ બધાને મારવાના, આવું રાજ્ય મારે જોઈતું નથી, ત્યારે એક શ્લોકમાં કૃષ્ણ ભગવાન કહે છે કે બધા મરેલા જ પડ્યા છે, કેમ કે બધા મોહમાં છે, જે અધર્મમાં છે તે બધા મરેલા જ છે. તારે કે તું મારનાર કોણ, તારે કોઈને મારવાના નથી. પણ એ પારમાર્થિક જ્યાં સુધી દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી જ્ઞાનીઓના શબ્દનો ભાવ પકડાતો નથી, જ્ઞાન પકડાતું નથી. આપણે તો શબ્દનો ડિક્શનરી મિનિંગ જાણીએ છીએ, એની વ્યુત્પત્તિ, એનો શબ્દ, એનો કૃદંત, એનો ન્યાય, એનો તર્ક, બસ આ ડિક્શનરી મિનિંગ જાણીએ. અને સારામાં સારી ડિક્શનરી કે જેમાં એક શબ્દના 50 અર્થ આપ્યા હોય, પણ 50 આપે કે શું આપે, પણ આ અર્થ ન હોય, એમાં આધ્યાત્મિક અર્થ ન હોય, પારમાર્થિક અર્થ ન હોય, એ શોધવા જાઓ તો ક્યાંય ન મળે. ભાવ મરણ એ આપણે ડિક્શનરી લઈને બેસીએ એટલે ખબર પડે, ક્યાંય મળે, એ ક્યાંય નહીં મળે. જ્ઞાનીઓની વાતને સમજવા માટે થઈને જીવે આત્માની ભાષા સમજવી પડે કે અહીંયા જે વાત થાય છે, અહીંયા જે સુવાનું ને જાગવાની વાત થાય છે, અહીંયા જે રાત્રિ અને દિવસની વાત થાય છે, જે કૃષ્ણ પરમાત્માએ કહી છે, જે અર્જુનને કહે છે, અર્જુનને જે કહે છે કે આ બધા મરેલા છે, તું કોઈને મારવાનો નથી, મોહદશા છે એ જ મૃત્યુ છે, એ કહે છે કે આ જે પ્રકારની તારી મોહદશા છે એ જ જગતની આ રાત્રિ છે, અને જે જાગી ગયો છે પોતાના સ્વરૂપમાં એ જ એને માટેનો દિવસ છે. આ એનું અર્થઘટન, આ એમને માટેનો આશય, જ્ઞાનીઓનો આશય શું છે કહેવાનો? શબ્દ તો માધ્યમ છે, શબ્દ, કેમ કે ભાવને કોઈ ભાષા નથી. ગમે તેટલી ભાષા હોય તો પણ ભાવને વ્યક્ત કરવા માટે તેને ભાષા નબળી, નબળીને નબળી, અધૂરી, અધૂરીને અધૂરી જ પડે છે. અરે આપણી ભાષા તો અધૂરી પડે એ સમજી શકાય, પણ પૂર્ણ જ્ઞાનીઓ પણ કહે છે કે અમારી પાસે આ આત્માને વ્યક્ત કરવા માટે ભાષા નથી. શ્રીમદ રાજચંદ્રજી અપૂર્વ અવસરની અંદર છેલ્લી ગાથામાં કીધું, જે પદ શ્રી સર્વજ્ઞે દેઠું જ્ઞાનમાં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, તે હસ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સર્વજ્ઞ પરમાત્મા પણ જે આત્મતત્વની મહત્તા અને એના ઐશ્વર્યને કહી શક્યા નહીં, કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો, ભગવાન સ્વરૂપ થયેલા પુરુષને પણ વાણી અધૂરી પડે છે, આ ભાવને વ્યક્ત થઈ શકતો નથી. આ ચૈતન્યના સ્વરૂપને વ્યક્ત કરવામાં એ કહેવાય એટલું જ કહેવાય, બાકી અવ્યક્ત તે અવ્યક્ત જ રહે છે. તો કે અન્ય વાણી શું કે એ સ્વરૂપને, અન્ય વાણીની શું તાકાત, એમાં પણ જ્ઞાન દશા ન હોય તો એવા જીવોની વાણીમાં શું. એટલે પંડિતોની વાણીમાં કોઈ દી આત્મા ન હોય, ભાષા શાસ્ત્રીની વાણીમાં કોઈ દી આત્મા ન હોય. એ બોલી જાણે, શબ્દો જાણે, શબ્દોને રમાડી જાણે, એમાં વડે શું. એ ભાષાના ભબકાને વૈભવ કર્યા કરે, પણ એમાંથી કઈ તત્વની નિષ્પત્તિ થાય નહીં, કોઈ દર્શન ન પ્રગટે એમાંથી. એ શબ્દો તો આવ્યા ને ભૂલાઈ ગયા, બહુ તો મનોરંજન થાય એનાથી, સરસમાં સરસ. પણ જીવનું મનોરંજન એ તો સપાટી ઉપરનો જીવનો, ભાષાનો, વાણીનો વિલાસ છે, એ પણ એક ભોગનો પ્રકાર છે. એનાથી અંતરમાં પ્રકાશ ન થાય. બોધ તો એ જ કે જે જીવનને અજવાળે. અહીંયા જેમ કે નિશાળની અંદર માસ્તર શીખવે છે, ટીચર ટીચીસ, અધ્યાત્મની અંદર કે છે માસ્ટર ઇઝ નોટ એ ટીચર. ક્ષુલ્લક શબ્દ નહીં વાપરો, ઇઝ એ માસ્ટર. હી ડઝ નોટ ટીચ, હી એનલાઇટન્સ. એ આલોકિત કરે છે એના સ્વરૂપને, એની પૂર્ણતાને. મેનિફેસ્ટેશન, સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, વોટ ઇઝ એજ્યુકેશન, એવરી સાઉલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. મેનિફેસ્ટેશન ઓફ ધેટ ડિવિનિટી, ધેટ ઇઝ ધ રોલ ઓફ રિલિજન એન્ડ એજ્યુકેશન. શિક્ષણ તો એ જ છે, સા વિદ્યા યા વિમુક્તયે. શિક્ષણ એ છે, વ્યાખ્યાન એ છે, ઉપદેશ એ છે કે જે જીવને અજવાળે. હી ડઝ નોટ ટીચ, હી એનલાઇટન્સ અસ. આ બધા આપણા ગુરુઓની, માસ્ટર્સની પરંપરા છે. અને એ વાત વિવેકાનંદજીએ અમેરિકાના પ્રવચનમાં એક વાર જ્યારે એને કીધું ડિટ્રોઇટમાં કે આ તમારો ગુરુ કોણ, એ તો ઓળખાવો અમને, તમને ભણાવનાર આટલું બધું કોણે જ્ઞાન આપ્યું, અને ત્યારે એને માય માસ્ટર નામનું એક વ્યાખ્યાન આપ્યું, ખાસ સ્પેશિયલ માય માસ્ટર, એનું હેડિંગ જ છે માય માસ્ટર, ટીચર નહીં. અને માસ્ટરની અંદર છેલ્લે જ્યારે કીધું કે મારા માસ્ટરને પોતાના નામની સહી કરતા પણ આવડતી નથી, એને અક્ષર જ્ઞાન પણ નથી. રામકૃષ્ણ પરમહંસનું એને ત્યારે ઓળખાણ આપી. જગતની અંદર આ અધ્યાત્મની સંસ્કૃતિને આ પરંપરા છે. એટલે આ જે શબ્દ છે કે જગત સુતું છે ત્યાં જ્ઞાની જાગે છે, જ્ઞાની જાગે છે ત્યાં જગત સુતું છે, અને જ્યાં જગત જાગે છે ત્યાં જ્ઞાનીને અંધકાર ભાસે છે. આ વાતને સમજવી તો પડે, આ કોઈ કલ્પના નથી. કૃપાળુ દેવે કહ્યું, એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ,
કહે નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ.
ભાઈ અમે આ કહીએ છીએ, શ્રીમદ રાજચંદ્ર કહે છે, આ કોઈ કલ્પના નથી, ઇટ્સ નોટ એ ઇમેજિનેશન, આ કોઈ મુંગેરીલાલના સપના નથી, આત્માની વાત એ. યહી નહીં વિભંગ, આ કોઈ જૂઠ નથી કે કઈ છે જ નહીં અને માત્ર ઉભું કરીને કહેવામાં આવે છે, આ વિભંગ નથી. જે વસ્તુ ન હોય એને બનાવવામાં આવે એ વિભંગ કહેવાય. કઈ નર પંચમ કાળને, આ પંચમ કાળમાં પણ કેટલાય લોકોએ આવા આત્માને અભંગ અને અખંડ સ્વરૂપમાં જોયો છે. અભેદ અખંડ અને અખંડ અભેદ સ્વરૂપમાં એમણે આ આત્માની અનુભૂતિ કરી છે આ પંચમ કાળમાં પણ. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. અને એવા પુરુષો આજે પણ આ ધરતી ઉપર વિચરે છે. આવા કાળમાં પણ આ ભારતવર્ષની ભૂમિ ઉપર અજ્ઞાત સ્થળે કેટલા કેટલા લોકો હશે, ક્યાં ક્યાં હશે, કોઈ ગુફામાં હશે, કૃપાળુદેવ લખ્યું કોઈ ગુફામાં છે, કોઈ ગુફાની બહાર છે, બહાર છે એ પણ જાગતા છે પણ લોકોની ઓળખમાં આવતા નથી. એવી રીતે જીવે છે, પોતાના કર્મોદયને કારણે એ જીવન વ્યવહાર જીવતા હોય પણ એની અંદર હોય નહીં. એટલે કે સંસારમાં હોવા છતાં જેનામાં સંસાર નથી એવા જ્ઞાની પુરુષ છે, પણ એનું ઓળખાણ આપણને આપણી ચર્મચક્ષુથી, ભોગ દ્રષ્ટિથી, દેહ દ્રષ્ટિથી થતું નથી. એટલે આપણે કહીએ કે આવું કંઈ હોય નહીં. અને આવું લખે આ ગીતામાં તો ગપગોળા છે. આ સુવે ત્યારે ઓલો જાગે, જાગે ત્યારે સુવે, આ ની રાત એટલે આનો દી, આનો દી એટલે આનો રાત, અને આ જયારે બધા કરે છે ત્યારે જ્ઞાની અને રાત્રિ જુએ છે, આવી શું વાત લખી છે બોલો. અને એ વક્તૃત્વ સ્પર્ધામાં હાલે બધી આવી ચર્ચા પછી યુવાનોની, બધા એમાં કોઈ તેજસ્વી છે, બહુ ઇન્ટેલિજન્ટ છે, આઈક્યુ ઘણો છે, આઈક્યુમાં આઈક્યુમાં જન્મ જન્મારા વીતી જશે, હાથમાં કઈ આવશે. પત્ર અહીંયા પૂરો થાય છે. નમસ્કાર કરે છે. આત્મપ્રદેશ સમસ્થિતિએ નમસ્કાર. અસંખ્યાત પ્રદેશ જેના છે એવો આત્મા, પ્રદેશે પ્રદેશે અનંત ગુણો જેના જાગૃત છે એવો આત્મા, આત્મપ્રદેશ સમસ્થિતિએ, અને એ બધી સ્થિતિમાં એના બધા જ ગુણોથી કે છે અમે તમને નમસ્કાર કરી છે. સમભાવની આ પરાકાષ્ઠા છે, સમભાવની આ પરાકાષ્ઠા છે કે પ્રદેશે પ્રદેશે એના જ્ઞાન ગુણ, એના દર્શન ગુણ, એના ચારિત્ર ગુણ, એના વીર્ય ગુણ, એનો આનંદ ગુણ સમ છે. પોતાના સ્વરૂપમાં જે સમ છે, અખંડ સ્વરૂપે જે સમ છે, ખંડિત નથી. આત્માનું સ્વરૂપ ક્યારેય ખંડિત હોતું નથી. એના ગુણો વિકસિત થાય ત્યારે અભેદ સ્વરૂપમાં જ થાય. એમાં પાંચ ગુણ વિકસે, પાંચ નથી ને, આ ગુણની અંદર આમ થયું ને, આ પ્રદેશમાં એ વિકસી ગયો ને આ પ્રદેશમાં ન વિકસી ગયો. આ શરીરની અંદર આપણે કંઈક આપણું માથું હાલે છે, આપણા પગ કંઈ કામ કરતા, મારું મગજ કામ નથી કરતું બરોબર છે, પણ તારું મગજ ને પગ બધા હરખા છે. તો પગમાં કાંટો લાગે છે, શરીરના કોઈ પણ ભાગમાં દુઃખ દર્દ વ્યાધિ પીડા થાય છે એ જાણનાર સમગ્ર શરીર છે, શરીરની ચેતના છે. શરીરની ચેતના અખંડ અને અવિભાજિત છે, અભેદ છે. ભાઈ એને શરીરના પરમાણુ સાથે કાંઈ સંબંધ નથી, કેમ કે શરીરના પરમાણુમાં એ તાકાત નથી જાણવાની. જ્યારે આત્માના જ્ઞાન તંતુઓ નથી, જ્યારે શરીરની ચેતના અંદરથી અદ્રશ્ય થઈ જાય પછી એને જીવતો બાળી નાખે એમ કહીએ આપણે. જીવતો તો નથી બાળતા, ઓલો બાળવાઈ નો દી ઉભો થઈ જાય, પણ બાળી નાખે છે તો પણ કંઈ ફેરફાર થતો નથી, કેમ કે દેહના પરમાણુમાં આવી કોઈ શક્તિ નથી. એ પ્રતાપ આત્માનો છે, અને આત્મા છે એ પ્રદેશી છે, એના અસંખ્યાત પ્રદેશ છે. અને જ્યાં જ્યાં દેહ ધારણ કરે છે તે દેહમાં એના સમગ્ર દેહના પરમાણુ એ પરમાણુમાં એ પ્રદેશ વ્યાપ્ત થઈ જાય છે, એટલે સજીવ ચેતના રૂપ થઈ જાય છે. એ રીતે અમે તમને નમસ્કાર કરીએ છીએ. માત્ર માથું હલાવીને નમસ્કાર અહીંયા નથી, માત્ર હાથ જોડીને નથી, માત્ર બોલવાથી નથી, પણ આખો આત્મભાવે નમસ્કાર. પત્રાંક 389, મુંબઈ, શ્રાવણ સુદ 10, બુધવાર 1948. આ પત્ર મનસુખલાલ ખીમજી લીમડીના એક મુમુક્ષુ હતા, બહુ જિજ્ઞાસુ અભ્યાસુ, જરા પીઢ હતા. કૃપાળદેવને લખી છે મનસુખ બહુ ઘણા અભ્યાસ, શાસ્ત્રના શાસ્ત્રોનો અભ્યાસ મનસુખભાઈનો ઘણો. અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે ત્યારે સતજ્ઞાન સમજાય છે. તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. લીટી એક જ છે પણ બહુ જ્યારે ધ્યાન આપીએ ત્યારે જ વાત પકડાય ને તેમ થાય કે શું, કોને ખબર શું કીધું આમાં. પણ કૃપાળુ દેવના એક એક વચનોની અંદર અનંત આગમોના સાર સમય સમયને પડ્યા છે. શબ્દને ખોલવો જોઈએ, ભાવને ખોલવા જોઈએ. પત્રમાં જ આ બધી જ્ઞાન દશાની બધી રીત એમને બતાવી છે, યુક્તિ આપી છે. અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે ત્યારે સતજ્ઞાન સમજાય છે. તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. કેટલી અદભુત એનાલિસિસ કર્યું છે જીવનું. સતજ્ઞાન ક્યારે સમજાય? જીવને સતજ્ઞાન ક્યારે સમજાય છે? અમે લખ્યું ત્યારે સમજાય છે. ત્યારે એટલે ક્યારે? અસત્સંગમાં ઉદાસીન રહેવા માટે જીવને વિશે અપ્રમાદપણે નિશ્ચય થાય છે ત્યારે. અસત્સંગમાં ઉદાસીન રહેવાનો નિશ્ચય થાય ત્યારે જ સતજ્ઞાન સમજાય છે. સાહેબ આવો ન થાય તો, આવો નિશ્ચય ન થાય તો, અને જ્ઞાન તો અમે સાંભળ્યું, સમજીએ, શું કામ ન સમજીએ? તો કે તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને વિશે ઘણા પ્રકારના અંતરાય હોય છે. તે સાંભળ્યા તો ઘણા બોધ, પ્રાપ્ત થયો બોધ, પણ એ બોધ પરિણત થતો નથી, બોધ ચરિતાર્થ થતો નથી, બોધ સ્વરૂપમય થતો નથી. ઘણા પ્રકારના અંતરાય છે. શેને કારણે અંતરાય આવ્યા છે? અસત્સંગ. આ અસત્સંગમાં જ્યાં સુધી જીવ ઉદાસીન ન થાય અને ઉદાસીન થવા માટે અપ્રબાદપણે જ્યાં સુધી નિશ્ચય ન કરે ત્યાં સુધી એને સતજ્ઞાન સમજાતું નથી. આ આપણે કે દિવસે એનાલિસિસ કર્યું હોય કે આટલું આટલું સાંભળીએ છીએ, આટલું આટલું વાંચીએ છીએ, આ કંઈ સમજાતું નથી. અને ઘણો બોધ મેળવો છે, ઘણા તો કે છે અમે બહુ સાંભળ્યું, બહુ વાંચ્યું, કાંઈ ફેર નથી થતો. એનું કારણ શું? તો કે ત્યાર પહેલા બોધમાં, પ્રાપ્ત થયેલા બોધમાં ઘણા પ્રકારના અંતરાય હોય છે. તને તારા અંતરાયની ખબર નથી કે આ એક પણ બોધ પરિણિત થશે નહીં, એક પણ બોધ આત્મગુણની પ્રાપ્તિ કરાવશે નહીં, આત્મબળને જાગૃત કરી શકશે નહીં. બોધ બોધના ઠેકાણે, શબ્દ શબ્દ જ રહેવાના છે. અમે ઘણા શાસ્ત્રો સાંભળ્યા, અસત્સંગની અંદર સાંભળેલો બોધ. અસત્સંગનું એક પરિણામ કૃપાળુ દેવે એક પત્રમાં કહ્યું છે કે આખું જે સ્વચ્છંદ છે એ અસત્સંગમાંથી સર્જાય છે. કારણ કે અસત્સંગમાંથી જન્મે છે નિજેચ્છાપણું. પત્રાંક 522 આવ્યું છે. અસત્સંગમાંથી જીવને શું પ્રગટે છે? નિજેચ્છાપણું. આ સમજાય તો ઘણું કામ થઈ જાય. એવા જ પ્રકારના અસત્સંગનો અર્થ કુસંગની વાત નથી, પેલા એ સમજી લેવું પડે. અસત્સંગ એટલે સત્સંગના નામે ચાલતી ભ્રાંતિની વાતો, જ્યાં નિજેચ્છાપણો છે, સ્વચ્છંદ છે, મતિકલ્પના છે જ્યાં. અને કહેવાય સત્સંગ, ચાલતું એ બધું જ્ઞાનીના જ વચનો અને વાતો અને વ્યાખ્યાનો અને કથાઓ અને ઉપદેશો એ જ. પણ સત્સંગ અને અસત્સંગની અંદરનો ભેદ સમજવો પડે. અસત્સંગની અંદર જીવને સ્વચ્છંદ ઉભો થાય,
નિજેચ્છાપણું ઉત્પન્ન થાય. આ નિજેચ્છાપણું શું છે? જીવ બોધને પોતાને અનુકૂળ હોય એ રીતે ઢાળી દે. જે વાત જે કહેવાતી હોય એ તત્વનો સંદર્ભ ન હોય, સંદર્ભ શેનો હોય? એના અહંભાવનો સંદર્ભ હોય. પોતાની મર્યાદાથી વાતની મર્યાદિત કરી નાખે, પોતાની મર્યાદાને તત્વની મર્યાદાને પોતાની મર્યાદામાં ફેરવી નાખે. કૃપાળુદેવે કહ્યું કે જીવની સત્પુરુષનું ઓળખાણ કેમ થતું નથી? તો કે લોકો પોતાની મર્યાદાથી બહાર વિચારી શકતા નથી, એટલે પોતાની મર્યાદામાં જે છે એવું જ સત્પુરુષ હોય એમ માનીને સમાધાન કરી લે. નિજેચ્છા પણ પોતાને જે ગમે, પોતાને જે અનુકૂળ આવે, પોતાને જે સુટેબલ થાય, પોતાને જે પ્લેઝર રૂપ થાય, જે આનંદ આવે, એ જ પ્રકારે એ વસ્તુનું અર્થઘટન થયા થાય. હું એક આત્મા છું, આ જગત આખું પર છે, આવી બધી વાત હોય છતાં એમ કે હા આપણે તો આપણે એક તો બધી ડ્યુટી છે ને, એ તો બધું કરવું પડે. શું કામ આ બધી વાત ક્યાં ગમી? નિજેચ્છામાં. શરીર છે ભાઈ, બધું જરા હાચવવું પડે, હાજે માંદે આમ છે તેમ છે, બીજું ત્રીજું કરવું પડે. હવે તું દેહ છે જ નહીં, ભ્રાંતિ છે મોટી, મોટું અસત છે આ જગતની અંદર. છતાં બોધને, જ્ઞાનીના બોધને પણ પોતાની રીતે ઘટાવી દે અને એવા એને ઉપદેશક મળે, એવા ગુરુ મળે અને એવા સત્સંગીઓ મળે, જેસે કુ તેસા. આ બધા ભેગા થઈને કે કા ભાઈ શું કર્યું, ખાધું પીધું ને, જલસો કર ભાઈ. આ દુનિયામાં નિજેચ્છાપણું બહુ ભયંકર છે. મારી નબળાઈ એ મારી નિજેચ્છા છે. જ્યાં સુધી આ જગતની અંદર ઈચ્છાનો એક અંશ પણ જાગૃત છે ત્યાં સુધી આ જીવ સતથી દૂર છે. કૃપાળુ દેવે માર્ગ મળી ગયો એ ગીતમાં જયારે કહ્યું, પદમાં, માર્ગ સાચા મિલ ગયા, છૂટ ગયે સંદે, હોતા સો તો જલ ગયા, ભિન્ન કિયા નિજ દે. જીવ ઇચ્છત ક્યા હવે, હે જીવ ઇચ્છત ક્યા હવે, હે ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. હે જીવ, જ્યાં સુધી ઈચ્છા વિદ્યમાન છે જગતના એક પણ અણુ ની, ત્યાં સુધી તું તો ભૂલ છે તારી. આ ઈચ્છા જયારે મટી જશે, એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં. કૃપાળુદેવે ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, એક તૃણ માત્ર પણ હરિ પ્રત્યે યાચવું નહીં. એક તૃણ પણ જોઈતું નથી, તૃણ પણ જોઈતું નથી. આવી અવસ્થા જ્ઞાનીઓએ એને એક શબ્દ આપણે ત્યાં મૂક્યો છે, બહુ સરસ શબ્દ છે, નિરીહ. નિરસ્વય રિદીર્ઘ, નિરીહ અવસ્થા જ્ઞાનીઓની હોય છે. કોઈ પણ ચીજની અંતરંગ પણ સ્પૃહા હોતી નથી. આખા જગતનો વૈભવ એની સામે હોય, સમવસણમાં બિરાજમાન દેવાદિદેવ પરમાત્મા સર્વજ્ઞ તીર્થંકર હોય અને આવા ત્રણ ગઢ બનાવ્યા હોય, આવી બાર પરસદા હોય, આવા ઝુમર હોય, આવા ચામર હોય અને આવો આવો વૈભવ હોય, આવું સિંહાસન હોય, એનું વર્ણન કરતા કરતા ભક્તામર સૂર્યના આ બધા આચાર્યો તમે થાકી જાય છે. ભક્તા આપણે ભક્તામરમાં ભગવાનના સમવસણનું વર્ણન કરવામાં અને એનું વર્ણન લખવામાં આચાર્યો કે જે હવે અમારી કલમ કામ કરી શકતી નથી, તો પછી આ સર્વજ્ઞ જે સિંહાસન પર એ પરસદામાં બેઠા હોય, પછી એમ કે ને કે લે થોડુંક રાખી લે, હવે એકાદો હીરાનો કટકો કે હોનાનો કટકો રાખી લે. આ બધું જ હોવા છતાં એનાથી નિષ્પૃહ છે, એને એક સડીની પણ ઈચ્છા નથી. ઓહો, વિતરાગી સાધુ, વિતરાગના સાધુમાં અદત્તા દાનની વ્યાખ્યા કરતા કહે છે કે દાંત ખોતરવા માટે જમીન ઉપરથી સળી પણ એ સાધુ લેતો નથી. આવી નિરીહતા નિરીહતા જેને ઉપલબ્ધ થઈ છે. આવી ઈચ્છા રહીત જીવન જે થાય છે, પણ અસત્સંગની અંદર આવું બધું બંધાવી દે, નિજેચ્છાપણાને દ્રઢ કરી દે, એટલે જીવ જેવી પ્રકારનો ધર્મ કરતો હોય ને એ બધાય ધર્મની અંદર એને એવા સાથીદારો મળી જાય. આમ જોઈ આપણે બધા ધર્મ જ કરી છે ને, આપણે બધા બહુ આગળ વધી છે ને, બહુ કલ્યાણ છે ને, આમ જ છે. આ અસત્સંગીઓની જમાતમાં ભેગો થયેલો જીવ ક્યારે એને પ્રાપ્ત થયેલો બોધ એમાં પણ ઘણા ઘણા અંતરાય આવે છે. હજી આ જીવને અસત્સંગનું કેવું દુષ્પરિણામ છે એનો ખ્યાલ નથી. નિજેચ્છા પણ છે. જ્ઞાની પુરુષનું ઓળખાણ થવામાં જે સ્વચ્છંદ નામનો એક દોષ કીધો, એ મહાદોષ છે ત્રણ દોષનો. અને મહાદોષનું ઉત્પન્ન થવાનું કારણ અસત્સંગ, તેમાંથી ઉત્પન્ન થતું નિજેચ્છાપણું છે. એટલે એને જળ પદાર્થમાં પણ સત્પુરુષ કરતા વધારે પ્રેમ હોય, સત્યને એને સ્વીકારવામાં પણ લોકસંજ્ઞાનો ભય વધારે હોય, એ પ્રતિબંધથી ચાલતો હોય. અને પછી કે લોકોમાં હોય એટલે આપણે આવું બધું કરવું પડે ને, લોકોની વચ્ચે રહી, એટલે આ બધા અસત્સંગના માઠા પરિણામ છે. આ અસત્સંગના પ્રત્યે જ્યાં સુધી જીવ ઉદાસીન થયો નથી ત્યાં સુધી પ્રાપ્ત થયેલો બોધ પણ એને કારગત નીવડતો નથી. સત્સંગની મહત્તા જેમ જ્ઞાનીઓએ કીધી છે એ જેટલી સમજાય છે એટલી અસત્સંગનું ઉદાસીન પણ સમજાતું નથી. સત્સંગને છોડીને ઘણીવાર અસત્સંગમાં આપણે બેઠા હોઈએ છીએ, સત્સંગના નામે, સતના નામે, ધર્મના નામે. કૃપાળુદેવ કહે છે, આધુનિક મુનિઓનો શાસ્ત્રાર્થ શ્રવણ કરવાને યોગ્ય પણ નથી. એમ ખોટે ખોટી એક એક નઈની ભાષાઓ લઈને જ્યાં હાલતું હોય વાત ત્યાં જઈને બેઠા હોય આપણે, આપણે સમજી કે બહુ મોટો માર્ગ મળી જાય છે, ઘણું વિષય હાલે છે, ઘણું આમ છે તેમ. નિજેચ્છા પણાના સ્વચ્છંદના અભિમાનના પોષણ સિવાય કાંઈ નથી. પ્રાપ્ત થયેલો બોધ પણ વિસરી જવાશે, ચૂકી જવાશે, પરિણિત નહીં થાય. અસત્સંગ જીવને સ્વરૂપ પ્રત્યેની જાગૃતિમાં રહેવા દેતો નથી. સમાધાન આપે છે, વિકલ્પ આપે છે, સંદેહ આપે છે, પર્યાય આપે છે, શંકા આપે છે. એટલે કૃપાળુદેવે કહ્યું કે જ્ઞાન માર્ગ એક અપેક્ષાએ જોતા પડવાના સ્થાનક ઘણા છે. ભક્તિ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે, જ્ઞાન માર્ગ એ અસ્થિરતાનો માર્ગ છે. જ્ઞાનમાં ગયો તો ગમે તેટલું જ્ઞાન મળે તો ક્યાંક કંઈક વિકલ્પ તર્ક આવે, ક્યાંક વિકલ્પ આવે, ક્યાંક સંદેહ આવે, ક્યાંક શંકા આવે, ક્યાંક આશંકા આવે, કંઈ ને કંઈ પ્રકારનો આવે, કુતર્ક આવે. અને એ જે જગ્યાએ હોય અહીંયા સ્થિરમાંથી પાછો અટકી જાય, વળી પાછો અહીંયા શું હશે જોવા ચાર પાંચ જગ્યાએ જાય તો વધારે મૂંઝાય. એકેય વાર એ ક્લિયર થાય જ નહીં, અને ક્યારે ક્લિયર હોય જ નહીં, નિશંકિત રૂપની અંદર ન હોય. ભક્તિ માર્ગની અંદર નિશંકતા આવે, સીધા માર્ગે ચાલે છે, સ્થિરતાનો માર્ગ. એ સ્થિરતાના માર્ગની અંદર જીવ ચાલ્યો જાય, ત્યાં એને જ્ઞાન મદદ કર્યા કરે, જ્ઞાન મદદ કર્યા કરે. પણ અસત્સંગ આવે ત્યાં આ પ્રકારનો એવો જ્ઞાન માર્ગ ઉછાળો કરે કે પડવાના સ્થાનક વધી જાય, સ્થિર થવાના સ્થાનક ઘટી જાય. એટલે જીવ 50-50 વર્ષથી જ્ઞાન માર્ગની અંદર દોડા કરનારા લોકોની અસ્થિરતાનો કોઈ પાર નથી, હજી એને કોઈ સાધનાનું સ્વરૂપ સમજાતું નથી. અને જ્યારે સમજાય ત્યારે જીવ સાધના માર્ગમાં આવે છે. સાધના માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે, સાધના કરે છે. કોઈ વસ્તુ હવે જે સમજાશે તો જ્ઞાન ગુણથી સમજાઈ જશે, પકડાઈ જશે. એને વિતરાગ પરમાત્માએ ભગવાન મહાવીરે એના આગમ વાણીની અંદર આનું એક બહુ સરસ મજાનું સૂત્ર આપ્યું છે, રહસ્ય ચાવી આપી છે, ભેદ આપ્યો છે કે જો એગમ જાણે સો સર્વ જાણે. તું સર્વને જાણવાનો પ્રયત્ન કરવાની બદલે એકને જાણવાનો પ્રયત્ન કર, એક આત્મા જાણતા આખું સમસ્ત લોકાલોક તારી દ્રષ્ટિમાં તને જણાશે. એ જ્યારે આત્મા જાણવો છે એ સાત્મ સાધનાના પંથે જે છે, અને આત્મ સાધનામાંથી આત્મસિદ્ધિ કરે છે, એને પણ જગતનો કોઈ પદાર્થ અજાણ્યો રહેતો નથી, જગતનું કોઈ રહસ્ય એનાથી અજ્ઞાત રહી શકતું નથી. આ વાત સૂર્યારામ ત્રિપાઠીને કૃપાળુદેવે 64ના પત્રમાં કીધી કે મહાવીરના બોધની શરૂઆત અહીંથી થાય છે કે જેણે આત્માને જાણ્યો તેણે સર્વ જાણ્યો. અને જો જાણ્યો નહીં નિજકો સો જાણ્યો સબ ફોક. અરે આત્મા ન જાણ્યો અને દુનિયાભરનું જ્ઞાન જાણ્યું તો એ શું છે? ફોક છે. સાધનાના માર્ગની અંદર, ભક્તિના માર્ગમાંથી જીવ સાધનામાં જાય, સાધનાના માર્ગ સ્થિરતાનો માર્ગ છે. મોક્ષ માર્ગ એ સ્થિરતાનો માર્ગ છે. આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની. અને બધું જાણવું 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 કરવા જઈશ તો જ્ઞાનની આ પર્યાય અનંતી છે. અને અનંતી પર્યાય તું આ અવસ્થામાં રહીને કરીશ તો ક્યારે એનો પાર પામી શકીશ નહીં. એટલે પહેલી વાત એ છે કે જીવે સાધના માર્ગમાં છે, સાધે તે મુક્તિ લહે, જાણે તે મુક્તિ લહે એમ કહ્યું નહીં, જાણે તે મુક્તિ લહે એમ ન કહ્યું, સાધે તે મુક્તિ. આજે જીવ સાધનામાં પ્રવેશ કરતો નથી એટલો બધો આ અસત્સંગનો પ્રભાવ છે. આજે વાત ડાયા વધારે મળશે, ઉપદેશક વધારે મળશે, વ્યાખ્યાતા વધારે મળશે, સેમિનાર વધારે થશે, તત્વ ચર્ચાના ખૂબ સત્રો ચાલશે, સાધક તમને જોવા નહીં મળે કે સાધકનું કલ્ચર ક્યાં જોવા મળે? જે સ્થિર છે, જેને જેટલી સમજ છે એ સમજમાં પોતે સ્થિર છે, સમાયો છે. જે કૃપાળુ દેવને સુભાગભાઈ પ્રશ્ન પૂછ્યો તો સુભાગભાઈને જવાબ દીધો કે સમજ્યા તે સમાયા. સાચું સમજણ એ જ છે કે જે સમાયો છે. એટલે કે છે ત્યારે સતજ્ઞાન સમજાય છે, એટલે સતજ્ઞાનમાં સમાય છે, સમજાય છે એટલે એ સમાયો છે. આ એકેય વાર સમાયો નથી, પોતાના સ્વરૂપની બહાર જ છે. અને હાઈઠ હાઈઠ વર સુધી જ્ઞાન માર્ગની આરાધના કર્યા કરે છે, પણ એને વિકલ્પ જ આપે છે. દરેક વાંચન એને વિકલ્પ આપે છે, દરેક શ્રવણ એને વિકલ્પ આપે છે, અને એમાંથી ઉપાધિનો જ જન્મ થાય છે. કારણ કે જે વિકલ્પ આવે ત્યાં કસાય ભાવ આવે, કસાય ભાવ આવે ત્યાં કર્મ બંધ થાય. ભક્તિનો માર્ગ, સાધનાનો માર્ગ સ્થિર માર્ગ છે. એટલે કહ્યું કે સમ્યક શ્રદ્ધાન એ પણ જબરજસ્ત મૂડી છે. આત્મકલ્યાણના માર્ગમાં, પરમાર્થ માર્ગની આરાધનામાં આવું શ્રદ્ધાનું હોવું જોઈએ. અસત્સંગમાં ઉદાસીન રહેવું પડે એને, અને આવો નિશ્ચય એને કરવો પડે. જ્ઞાની કે છે નિશ્ચય કર, અને નિશ્ચય પણ કેવી રીતે કર? અપ્રમાદપણે નિશ્ચય કર, પ્રમાદ નહીં. એમાં પ્રમાદ નહીં એટલે પછી મારે તો આ જવાનું ને જવું પડશે ને આમ હતું તેમ, એ કોઈ નહીં. નિશ્ચય અસત્સંગની અંદર ઉદાસીનતા છે, ત્યારે સતજ્ઞાન સમજાય છે. બહુ ગંભીર વાક્ય છે, અર્થ ગંભીર વાક્ય છે, આશય ગંભીર છે. ખૂબ ચિંતન કરવું પડશે. અસત્સંગ સત્સંગ સમજાવવું એટલે શું, અને સતજ્ઞાન એટલે શું? સતને પ્રાપ્ત કરાવે તે સતજ્ઞાન, અને તે પહેલા પ્રાપ્ત થયેલ બોધ. જો આ નિશ્ચય નહીં થાય તો ત્યાં સુધી જે જે બોધ એને મળ્યો છે, ભલે અસત્સંગમાં મળ્યો કે સત્સંગમાં મળ્યો, પણ અહીંથી જ્યાં સુધી વિમુખ થયો નથી ત્યાં સુધી એ બોધને પણ ઘણા પ્રકારના અંતરાય છે, બોધને અંતરાય છે, બોધ પરિણિત થતો નથી. આખરે બોધ છે એ સ્વરૂપમાં ટ્રાન્સફોર્મ થવું જોઈએ, રૂપાંતર થવું જોઈએ. જે બોધ મને મળે એ બોધ આત્મગુણની અંદર પરિણત થવો જોઈએ. નહીં તો બોધ મળ્યો આત્માની અનંત શક્તિનો, અને શક્તિના રૂપમાં પરિવર્તિત થયો નહીં તો શબ્દ રહ્યો, ભાવ ગયો, એની શક્તિનો આવિર્ભાવ થયો નહીં તો બોધને અંતરાય થયો. બોધ કેવળ શબ્દ બની ગયો તો નિઃશબ્દ એટલે જડ થઈ ગયો. તે પહેલા પ્રાપ્ત થયેલ બોધને ઘણા પ્રકારના અંતરાય હોય છે. જગત અને મોક્ષનો માર્ગ એ બે એક નથી. જો ત્રણ જ લીટીનો પત્ર છે, જગત અને મોક્ષનો માર્ગ એ બે, બે કીધું એ બે એક નથી. જેને જગતની ઈચ્છા રૂચિ ભાવના, તેને મોક્ષને વિશે અનિચ્છા અરુચિ અને અભાવના હોય એમ જણાય છે. આ બે માર્ગ જુદા છે. એક માર્ગ સ્વરૂપમાં સ્થિર થવાનો છે, અને એક માર્ગ જગતના પ્રવાહમાં તણાવવાનો છે. એમાં સ્થિરતાની તો કોઈ વાત જ નથી. જગતનો પ્રવાહ જેટલો ભયંકર હશે એની અંદર જેટલો ગયો પોતાનું આત્મભાન ચૂકીને એટલા પ્રમાણમાં તણાશે. અને આવું જ્યારે પૂર આવતું હોય, ભયંકર રેલ હોય, ત્યારે એની અંદર રહેલો પદાર્થ એને પોતાનું કોઈ સ્વત્વ કે કોઈ પોતાનું બળ ન હોય, જેમ વિશાળ ભયંકર જે ધોધ પૂર આવે, પાણીના મોજા ઉછળે માઇલો સુધીના, તો તે સમયે રહેલો એની અંદર જળ પદાર્થોની સ્થિતિ શું થાય? જેમ પ્રવાહ ઉછળે એમ ઉછળે, ઊંચાઈ ઉંચકાય અને પછડાય, બસ આ જ હૈલા કરે અને તણાતા જાય. જેમ પ્રવાહ જાય એ દિશામાં તણાતા જાય. આ જગતની સ્થિતિ છે. એનો માર્ગ, જગતનો માર્ગ તણાવવાનો છે, પ્રવાહમાં તણાઈ જવાનો છે. મોક્ષનો માર્ગ પ્રતિશ્રુતિ છે, જગતનો માર્ગ અનુશ્રુતિ છે. પ્રવાહ જેમ હોય, પવન જે દિશામાં હોય એ દિશામાં આપણે હાલવું. વાહ જોઈને વાત કરવી. જગ આત્માનો માર્ગ, મોક્ષનો માર્ગ પ્રતિશ્રુતિ છે. પ્રતિશ્રુતિ છે એટલે એ પ્રવાહને અનુકૂળ નથી, સામે પ્રવાહે જનાર છે. તો આ બધા મહાત્માઓ, જ્ઞાનીઓ, કેવડીઓ, તીર્થંકરો બધા પ્રતિશ્રુતિ બની અને મોક્ષ માર્ગને પામ્યા છે. અને જે જીવ સંસારમાં રખડે છે એ તો અનુશ્રુતિ છે, સ્રોતગામી છે. જેવો પ્રવાહ જેમ ઢસડે એમ ઢસડાય, જેમ કે ને દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ મૂઢ ને અજ્ઞાની જગત દોરે ત્યાં જાય, જગત દોરે એને ચારે બાજુ. જેવું પ્રલોભન, જેવું આકર્ષણ, એની ગતિ કઈ થશે તો એને કેવા સંજોગો મળ્યા? કારણ કે એનું તો કઈ પોતાનું તો અસ્તિત્વ હતું નહીં, પોતાનું કોઈ આત્મબળ નથી, પોતાનું કોઈ આત્મવીર્ય નથી, પોતાનું કોઈ સંકલ્પ બળ નથી. એ તો પ્રવાહમાં જેવો પ્રવાહ એ પ્રકારે દોડતો નિશ્ચેતન જળ જેવો છે. તો એની ગતિની શું ચિંતા કરવી? એ તો અનુસ્રોતવાળો જીવ છે, જ્ઞાનીઓ પ્રતિશ્રુતિ જીવ છે. એ તો કે છે જગતના અને મોક્ષના માર્ગ બે છે, એક નથી. આ જગતમાં રહેવું અને મોક્ષ થવા કહેવું તે અસુલભ છે, એમ એક વાક્ય કૃપાળુદેવે પત્રાંક 86 મૂક્યું કે ભાઈ તારે જગત પણ જોઈએ અને મોક્ષ પણ જોઈએ, નહીં બને. સ્થિતિ કેવી હોવી જોઈએ? એમ વિચારી અંતરે શોધે સદગુરુયો કામ એક આત્માર્થનું બીજો નહીં મનરો. આત્મસિદ્ધિની ગાથામાં આ મુમુક્ષુ દશાનું વર્ણન કરતા કૃપાળુદેવ કહે છે એ સદગુરુને એટલા જ માટે શોધે છે કે એને આત્મા સિવાય બીજું કોઈ કામ નથી, એને મનનો કોઈ બીજો રોગ નથી. આનંદ પૂછે છે કે ભગવાન બુદ્ધને કે તમે આટલો ઉપદેશ આપો છો છતાં જગતમાં કેમ કંઈ પરિવર્તન આવતું નથી? તો કે જા હજાર જણને જેને પૂછી આવજે કે મારા ગુરુ પ્રસન્ન થયા છે, તમારી બધી ઈચ્છાઓ અને કામનાઓ પૂર્તિ કરશે, દરેકે 10-10 ઈચ્છા આપવાની છે. અને ઓલો હજાર જણાના પરિવારના ઘરે જેને લિસ્ટ કરીને આવ્યો એનું આખું ટીમ ગઈ હતી સર્વે કરવા, એ સર્વે કરીને રાત્રે ભગવાન બુદ્ધ કહે છે કહો આનંદ શું છે? તો કે 10,000 પ્રશ્નો જે આવ્યા છે કામના ઈચ્છા બધી પૂર્તિ કરવા માટે લોકોએ ફરમાઈશ પોતાની આપી છે. બોલો વાંચતા જાઓ. આ વાંચતા વાંચતા કે હવે આનંદ બતાવવામાંથી એકેય જણને મોક્ષ જોઈ છે? તો કે કોઈની યાદીમાં મોક્ષ નથી, કોઈની પ્રાયોરિટીમાં મોક્ષ નથી. એ કે તારા ગુરુ પ્રગટ થયા હોય અને એને જો જગતના દુઃખ દૂર કરવા હોય અને એ પ્રસન્ન થયા હોય અને ગામ ઉપર પ્રસન્ન છે તો લે અમે આ 10 વાક્ય અમારી વાત કહીએ છીએ. તું તારા ગુરુને કહેજે હરખું થઈ જાય, કોઈને દીકરા હરખા કરવા છે, કોઈને દીકરી વડાવવી છે, કોઈને ધંધા હરખા કરવા છે, દરેક પ્રકારના સૌના સુખ દુઃખ જુદા જુદા છે એમ લખ્યા. કોઈની પ્રાયોરિટીમાં મોક્ષ નથી. આનંદ કહે છે પ્રભુ મને હવે સમજાઈ ગયું, સમજાઈ ગયું, કોઈને મોક્ષ નથી જોઈતો. જ્ઞાની કહે છે કે ભાઈ આ બે માર્ગ જુદા છે. કામ એક આત્માર્થનું, આ તો અર્જુનની જેમ લક્ષ્ય વાળો પુરુષ હોવો જોઈએ. આ રાધાવેદ કરવાનો છે, એ પાણીમાં નજર છે છતાં ઉપર પુતળીની પુતળી ફરે છે, એ ફરતી પુતળીની આંખ વિંધવાની છે. આવો મોક્ષ પ્રત્યેનો લક્ષ્ય જયારે થાય તો કે છે જ્ઞાની કે છે કે મોક્ષની સાધના એ રાધાવેદની સાધના છે. લક્ષ્ય આધારિત કામ એક આત્માર્થનો, બીજો નહીં મનરોગ કંઈ નથી જોઈતો. પ્રભુ એક મુક્તિ આ સંસારના પરિભ્રમણ, કારણ કે સંસાર અસત છે એ એને સમજાઈ ગયું છે. એને માટે હવે કોઈ તર્ક દલીલ કંઈ કરવાની જરૂર નથી, કોઈ પૃથક્કરણ કરવાની જરૂર નથી. એટલે અહીંયા કહે છે કે જેને જગતની ઈચ્છા હોય, હજી કંઈ પણ ઈચ્છા હોય, રુચિ હોય, ભાવના હોય, તેને મોક્ષને વિશે અનિચ્છા છે, અરુચિ છે અને અભાવના હોય એમ સમજાય છે. અને જ્યાં સુધી મોક્ષ પ્રત્યે અરુચિ હોય, અનિચ્છા હોય અને અભાવના હોય તો મોક્ષ પ્રાપ્ત થવાનો કોઈ ઉપાય ખરો? એ શક્ય નથી. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ.